جنابِ سلمان بھاگ بے اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم سبحان من لا یعتدی علی اہل مملکتہ سبحان من لا یأخذ اہل الارض بالوان العذاب سبحان الرؤوف الرحیم اللهم اجعل لي في قلبي نورا وبصرا وفهما وعلما انك على كل شيء قدير اللهم صل على محمد وعلى محمد واجعل فرجهم السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ કેમ છો તમે બધા આપણે જનાબે સલમાને ફારસીની જિંદગીના બારામાં જોયું હતું કે તેમનો જન્મ ઈરાનના જીએ નામના ગામમાં થયો હતો તેમનું નામ રોઝેબા હતું અને તેમના પિતા જે ખૂબ જ પૈસાદાર અને જમીનદાર વ્યક્તિ હતા તેઓ ચાહતા હતા કે જનાબે સલમાન જે છે તે અગિયારીના પૂજારી બને એટલે કે અગ્નિની જ્યાં પૂજા થતી હોય તે મંદિરમાં તેઓ કામ કરે પરંતુ જનાબે સલમાન જે છે તેની પૂજાને સમજી શકતા ન હતા અને જ્યારે તેઓએ પાદરીઓ પાસેથી ઈસાઈયતના બારામાં જાણ્યું તો તેઓ ઈસાઈ બની ગયા પરંતુ આ વાત જાણીને તેમના પિતાએ તેમને ખૂબ જ વધારે તકલીફ આપી તેમને માર મારવામાં આવ્યો સાંકળોથી બાંધી દેવામાં આવ્યો અંતે તેઓના એક નોકરની મદદથી જેનું નામ મહેરાન હતું પોતાનું શહેર છોડીને એક કાફેલા સાથે દમસ્કસ આવી જાય છે તેઓ દમસ્કસમાં 20 વર્ષ અને પછી 30 વર્ષ મોસુલ અને અમેરિયામાં રહ્યા અને તે પછી જ્યારે તેમને ખબર મળી કે મક્કાની અંદર એક શખ્સે દાવો કર્યો છે કે તેઓ અલ્લાહના નબી છે અને તેમનું નામ મોહમ્મદ છે તો તેમને મળવા માટે જનાબે સલમાન જે છે તે એક કાફેલાની સાથે અરબસ્તાન આવે છે પરંતુ જનાબે સલમાન જે છે તે મદીનાની નજીક એક જગ્યાએ પહોંચે છે તો આ કાફેલાવાળા જે છે તે જનાબે સલમાનને ગુલામ બનાવીને વેચી નાખે છે જનાબે સલમાન જે છે એક યહૂદી અમીર શખ્સ જેનું નામ ઉસ્માન બિન અશદ હતું તેના ગુલામ બની જાય છે જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હિજરત કરીને મદીના આવે છે તે પછી જનાબે સલમાનને મોકો મળે છે અને તેઓ રસૂલ અલ્લાહને મળવા મદીના જાય છે અને પોતે મુસલમાન બની જાય છે પરંતુ જનાબે સલમાન હજી ગુલામ હતા તેઓ આઝાદ થવા માંગતા હતા પરંતુ તેમનો માલિક ઉસ્માન બિન અશદ જે છે તે તેમને મુક્ત કરવા માંગતો ન હતો જ્યારે જનાબે સલમાને તેમના માલિકને ખૂબ જ ઇસરાર કર્યો અને પોતાની મુક્તિની કિંમત માંગી તો તેણે કહ્યું કે જનાબે સલમાનને મુક્ત થવા માટે ઉસ્માનના બગીચામાં 300 ખજૂરના છોડ વાવી દેવા પડશે અને 40 ઓશ સોનું આપવું પડશે જ્યારે જનાબે સલમાનને આ વાત ખબર પડી તો તેઓએ આ વાત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને કહી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તેમના સહાબીઓ તરફ ફર્યા અને તેઓએ કહ્યું કે તમારા ભાઈની મદદ કરો બધા સહાબીઓએ તેમના આ મુસલમાન ભાઈ એટલે જનાબે સલમાનની મદદ કરી તેઓમાંથી કોઈ 30 છોડ લાવ્યું બીજો 20 ત્રીજો 15 10 વગેરે ત્યાં સુધી કે તેઓએ 300 છોડ યહૂદીની જરૂરિયાત મુજબ ભેગા કરી દીધા પછી પૈગંબર રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે તેમના સાથીઓને જમીન ખેડવાનો હુકમ આપ્યો કે જ્યાં આ છોડવા વાવવાના હતા જ્યારે જમીન વાવણી માટે તૈયાર થઈ ગઈ ત્યારે ખુદ આપ ત્યાં આવ્યા અને પહેલું ઝાડ પોતાના હાથે આપે વાવ્યું ત્યાર પછી સહાબીઓએ બાકીના છોડ વાવી દીધા દરેક ઝાડ ઉગ્યું એક પણ છોડ નકામું ગયું નહીં આમ 300 ખજૂરના ઝાડ ઉસ્માન બિન અશદના બગીચામાં રોપાઈ ગયા પરંતુ જનાબે સલમાને હજુ પણ તેને 40 ઓશ સોનું આપવાનું બાકી હતું તેઓ હજુ પણ આઝાદ ન હતા અમુક અઠવાડિયા પછી એક દિવસ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે જનાબે સલમાનને બોલાવ્યા જ્યારે જનાબે સલમાન મસ્જિદમાં આવ્યા તો તેમણે જોયું કે આપ આપના સહાબીઓ સાથે જમીન પર બેઠા હતા આપની સામે એક થાળી હતી જેમાં અમુક સોનાની લગડીઓ હતી પવિત્ર પૈગંબરે જનાબે સલમાનને કહ્યું આ સોનું લઈ જાઓ અને તમારા માલિકને આપી દો આ તમારી મુક્તિ માટેની બાકીની કિંમત છે જનાબે સલમાને કહ્યું એ અલ્લાહના પૈગંબર હું આટલું બધું સોનું કઈ રીતે પાછું આપી શકીશ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે પોતાનો હુકમ દોહરાવ્યો અને જનાબે સલમાનને કહ્યું કે બધું અલ્લાહ ઉપર છોડી દો. જનાબે સલમાન પોતાના માલિક પાસે પાછા ગયા અને તેને સોનું આપ્યું જે પૂરેપૂરું 40 ઓશ હતું. હવે જનાબે સલમાન મુક્ત અને આઝાદ થઈ ગયા હતા. જનાબે સલમાન માટે અચાનક બધું જ બદલાઈ ગયું હતું. ગુલામી અને આઝાદી વચ્ચેની ખાડી તેમણે પાર કરવા માટે દુશ્વાર ગણાતી હતી, પરંતુ તેમણે અલ્લાહ અને તેના પૈગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની મદદ માટે બોલાવ્યા હતા અને તેમની મદદ થકી તેઓએ આ ખાડી પાર કરી હતી. યહૂદીની ગુલામીમાંથી છુટકારા પછી જનાબે સલમાને ફારસી એક વખત ફરી સ્વેચ્છાએ ગુલામ બની ગયા. આ વખતે તેમણે પોતાનો માલિક પોતે જ ચૂંટી કાઢ્યો અને તેઓ અલ્લાહ અને તેના પૈગંબર હતા. આ નવી ગુલામી તેમની મોટામાં મોટી આનંદ અને ગર્વની બની રહી. સલમાનને ક્યારેય ન બુજાય તેવી જ્ઞાન મેળવવાની તરસ હતી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના સતત વહેતા જ્ઞાનના ધોધમાં અંગત ગુલામ તરીકે તેઓ તેમાં ઊંડી ડૂબકી મારતા અને તેઓ આ જ્ઞાનને હૃદયની ક્ષમતા સુધી પહોંચાડતા અને આનંદિત થતા. પરંતુ તેઓ આ જ્ઞાનના ધોધમાંથી બીજાઓને પણ ભાગીદાર બનાવવા માંગતા હતા, જેથી જનાબે સલમાને પોતાના માલિક રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની મંજૂરી અને પ્રોત્સાહનથી પવિત્ર કુરાનનું પર્શિયન એટલે કે ફારસીમાં તરજુમો કરવાનું નક્કી કર્યું. જનાબે સલમાને ઈરાનમાંથી મુસ્લિમ થયેલા લોકોની તાત્કાલિક જરૂરિયાત માટે કુરાનના ભાગોનું પર્શિયનમાં ભાષાંતર કર્યું, જેથી અલ્લાહની કિતાબનું ભાષાંતર કરનારાઓમાં તેઓ પ્રથમ હતા. ઈસવીસન 627ના ફેબ્રુઆરીની શરૂઆતમાં ઇસ્લામના પૈગંબરને સંદેશો મળ્યો કે મક્કાના મુશ્રિકો મદીના પર કબજો મેળવવા માટે અરબના 10,000 તાલીમ પામેલા સૈનિકો સાથેની તૈયારી પૂરી કરી નીકળી પડ્યા છે. જ્યારે મુસ્લિમોએ આ સાંભળ્યું ત્યારે તેઓ ભયભીત થઈ ગયા. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેમના મુખ્ય સહાબીઓને ત્યારે મદીનાનું સંરક્ષણ કેમ કરવું તે બાબતે સલાહ મશવેરો કરવા તાત્કાલિક બોલાવ્યા. જનાબે સલમાને પર્શિયન અને રોમની વચ્ચેની લડાઈઓ જોઈ હતી, તેથી તેમણે સૂચવ્યું કે અગર એટલી મોટી પહોળી અને ઊંડી ખાઈ એટલે કે ખંદક ખોદી નાખે જેથી કરીને ઘોડાઓ તેને કૂદીને આવી ન શકે તો દુશ્મનો જે છે તે રોકાઈ જશે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે જનાબે સલમાનના કહ્યા મુજબ ખાડી એટલે કે ખંદક ખોદવાનો હુકમ આપ્યો. દરેક જણ આ કામ માટે લાગી ગયા કારણ કે સમય ઓછો હતો અને દુશ્મનો નજદીક આવી રહ્યા હતા. જનાબે સલમાન પોતે બીજા 6 માણસોનું કામ કરી રહ્યા હતા. જનાબે સલમાન પાસે અખૂટ શક્તિ હતી અને અંતમાં લડાઈ શરૂ થઈ. મુસલમાનોએ મુશ્રિકોને હરાવ્યા, મદીના હુમલાથી બચી ગયું. પરંતુ એક વાત વિચારવી પડે કે અગર ખાદી એટલે કે ખંદક ખોદવામાં ન હોત તો શું થાત? 10,000 જંગલી સૈનિકો શહેરને વાવાઝોડાની જેમ ઘેરી લેત અને તેમાંના દરેક જે છે તે મુસલમાનોને કત્લ કરી નાખત અને ઇસ્લામનું અસ્તિત્વ જ નાબૂદ થઈ જાત. પરંતુ મુસ્લિમો અને ઇસ્લામ આ દુર્ઘટનાથી બચી ગયા. જનાબે સલમાનનું નાસ્તિકોના લશ્કરને ખાડવાનું કાર્ય પૈગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના સહાબીઓમાં અલગ તરી આવે છે. ઇસ્લામના પૈગંબર એટલે કે આપણા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ જે છે તે ઈસવીસન 632માં મદીનામાં 63 વર્ષની વયે વફાત પામ્યા. જનાબે સલમાન ખૂબ જ દુઃખથી ભાંગી પડ્યા અને તેમનું હૃદય ટુકડે ટુકડા થઈ ગયું. આ તેમના માટે એક મોટો આઘાત હતો. તેમના માલિક ગુજરી ગયા ત્યારે તેઓની ઉંમર 65 વર્ષની હતી. પૈગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની વફાત પછી જનાબે સલમાન તેમનો સમય નમાઝ અને ખજૂરના ઝાડના પાંદડામાંથી બનાવટની વસ્તુઓ બનાવવા અને વેચવામાં પસાર કરતા અને પોતાની આવક ગરીબો અને દુઃખી લોકોની સાથે વહેંચતા. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પછી અલી ઇબ્ન અબી તાલિબ અલયહી સલામ જનાબે સલમાનના પ્રેમ અને ત્યાગનું કેન્દ્ર હતા. તેઓ ઇમામ અલી અલયહી સલામને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ જેટલી જ ધગશથી મોહબ્બત કરતા અને આપની ખિદમત કરતા. જ્યારે હઝરત અલી અલયહી સલામે ઝાહેરી ખિલાફત સંભાળી ત્યારે તેમણે જનાબે સલમાને ફારસીને ઇરાકમાં મદાયનના ગવર્નર તરીકે નિમ્યા. આ સમયે જનાબે સલમાનની ઉંમર ઘણી મોટી હતી, પરંતુ તેઓ શિષ્ટતાને કારણે તેઓ શ્રેષ્ઠ શારીરિક સ્થિતિમાં હતા. તેમની માનસિક શક્તિઓ પણ હંમેશાની જેમ તેજ અને સ્પષ્ટ હતી. તેમના માટે ઇબાદત એક જિંદગીમાં પોતાની જાતને પ્રતિસ્થાપિત કરવાનો ઝરિયો હતો, ખાસ કરીને જ્યારે એમના પોતાના માટે જાતે મુશ્કેલીઓ આવી પડતી હતી. ગવર્નર તરીકે નિમણૂક થયા પછી તેઓએ મદીનાને છોડ્યું. રબના રણની 800 માઇલ લાંબી મુસાફરીમાં તેમની સાથે ફક્ત એક માર્ગદર્શક હતો. તેમના સામાનમાં ખજૂરના પાંદડામાંથી બનાવેલ મુસલ્લો, જેનો ઉપયોગ તેઓ નમાઝ પઢવા માટે કરતા હતા, એક ગ્લાસ, એક તકિયો, એક બકરીના ચામડામાંથી બનાવેલ મશ્ક અને એક થેલીમાં સૂકી રોટલીના ટુકડાઓ હતા. તેઓએ તેમની પાછળ મદાયનમાં કાંઈ છોડ્યું નહીં, કારણ કે તેમની પાસે દુનિયાવી સામાનમાં ફક્ત એટલું જ હતું. મદાયન જતા રસ્તામાં જનાબે સલમાનને તરસ લાગી અને ગ્લાસ વડે પાણી પીવા જતા હતા, પરંતુ એક માણસે પોતાના હાથ વડે પાણી પીતો જોઈ આ ગ્લાસ તેને આપી દેવાનું નક્કી કર્યું. જનાબે સલમાન આગળ વધ્યા તો આપે જોયું એક મુસાફરને કે જે પોતાના હાથ પર માથું રાખીને સૂતો હતો. ત્યારે જનાબે સલમાને પોતાનો તકિયો પણ તેને દેવાનું નક્કી કર્યું. આ બંને વસ્તુઓ એક ગરીબ મુસાફરને આપી દીધી. તેઓ દુનિયાવી માલના કેદી બનવા નહોતા માંગતા. મદાયનના લોકો પોતાના નવા ગવર્નરને જોઈ આશ્ચર્ય પામ્યા, કારણ કે તેની સાથે કોઈ કાફેલો ન હતો, ન કોઈ અંગરક્ષકો હતા, ન કોઈ લશ્કર હતું. લોકો ગવર્નરની નિમણૂકનો પત્ર જોઈને જ જનાબે સલમાનને ગવર્નર તરીકે માનવા તૈયાર થયા. તેમણે સરકારી મકાનમાં રહેવાની ના પાડી. તેમણે મદાયનમાં મધ્યમાં જ એક ખાલી જમીનનો ટુકડો પસંદ કર્યો, તેની પરના છોડો સાફ કર્યા, લાકડીઓ એકઠી કરી અને પોતાની જાતે એક ઝૂંપડું, એક નાજુક મકાન બનાવ્યું. જ્યાં સુધી તેઓ મદાયનના ગવર્નર તરીકે રહ્યા ત્યાં સુધી તેમનું ઘર, કોર્ટ અને ગેસ્ટ હાઉસ બની રહ્યું. લાકડાનું આ ઘર બનાવવામાં તેમનો ઈરાદો કે તેઓ કોઈ પણ સમયે અમીર અને ગરીબ, મજબૂત અને નબળા દરેક માણસોને મળી શકે. તેમની આ વર્તણૂકથી જનાબે સલમાને પૈસાદાર અને મોટા માણસોને આઘાત આપ્યો અને ગરીબ તથા નબળા માણસોને આશ્ચર્યમાં મૂકી દીધા. અને આમ તેમણે ખાલિકની ખુશી જીતી લીધી, જેમાં કોઈ પણ શક નથી. તેમની ગવર્નરશિપ દરમિયાન જનાબે સલમાને એવું દાવવાનું ઈચ્છ્યું કે ઇસ્લામ એ જિંદગી જીવવાનો રસ્તો છે કે જે સંપૂર્ણ વિચાર, લાગણી, વાતચીત અને અમલની વાતોને આવરી લે છે. તેઓ માનતા હતા કે મુસ્લિમોને સારો વહીવટ આપવો એક ઇસ્લામિક લાગણીનું કાર્ય છે, જેનાથી અલ્લાહ ખુશ થાય છે, અને તે પૂરું પાડવું એ તેમની જવાબદારી છે. પરંતુ મુસલમાનો જનાબે સલમાન દ્વારા ચાલતી લોકહિતાર્થના કાર્યો જોતા ન હતા. ઈસવીસન 657માં હઝરત અલી અલે ઇસ્લામના કત્લ થયાના 3 મહિનામાં તેઓ વફાત પામ્યા. અને બીજી રિવાયત મુજબ ઇમામ અલી અલે ઇસ્લામના ખિલાફતના જમાનામાં જ તેઓ આ દુનિયાથી રુખસત થયા અને પોતે ઇમામ અલી અલે ઇસ્લામ તેમની નમાઝે જનાઝા પડવા માટે જાથી મદાયન આવ્યા હતા. કારણ કે તેમના આખરી વખતમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે શું વસિયત કરો છો, કે તમારી નમાઝે જનાઝા કોણ પડે, ગુસલો કફન કોણ તમને આપે, ત્યારે આપે કહ્યું હતું કે મને તે જ ગુસલો કફન આપશે કે જેણે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને ગુસલો કફન આપ્યું હતું, અને મારી નમાઝે જનાઝા તે જ પડશે કે જેણે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની નમાઝે જનાઝા પડી હતી. તે વખતે લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું કે કઈ રીતે આટલી મિલોની સફર કરીને વખત ઉપર ઇમામ અલી અલૈહી વસલ્લમ પહોંચી શકશે. પરંતુ ઇમામ અલી અલૈહી વસલ્લમ જે છે તે મુજિઝાથી અને પોતાના વાયદા મુજબ જનાબે સલમાનના સરાને આવી જાય છે. જ્યારે જનાબે સલમાનની વફાત થઈ ત્યારે તેઓ 88 વર્ષના હતા અને તેઓને મદાયનમાં જ દફન કરવામાં આવ્યા. તો આ હતી જનાબે સલમાને ફારસીની જિંદગી, કે જેમના બારામાં રસૂલ અલ્લાહે કહ્યું છે કે તેમને સલમાને મુહમ્મદી કહો, કે તેઓ અમુ અહલે બૈત અલે ઇસ્લામમાંથી છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે આવો આપણે દુઆ કરીએ કે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને પણ એ ઈમાન અતા કરે કે આપણા ઈમામ જે છે તે આપણને પોતાના કહે. ઇલાહી આમીન. ખુદા હાફિઝ.